તારીખ 15/10/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 248, 249 અને 250 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 65
આજ તો એમાં બે મુદ્દા લીધા છે. અન્ય મતનું પુસ્તક મોકલે છે તો પણ એની અંદર સામાન મોક્ષની અમુક યોગ્યતાનું કારણ જોઈને, વ્યક્તિગત કારણ જોઈને એને ભલામણ કરે છે. આ વાંચવાથી એનું આ જગ્યાએ ધ્યાન ખેંચવું જરૂરી છે. એટલે એ વિષયને સમષ્ટિગત અથવા સિદ્ધાંતિક શ્રેણી માની લઈ જવો જોઈએ. વિચાર કરવા વાળાએ એટલે વાત છે, વ્યક્તિગત વિષય છે. એને સંબોધન કર્યું છે મર્યાદિત, એ વાત લાવવી પડે છે. અને એવી વાતો આગળ પણ કોઈ કોઈ જગ્યાએ આવશે, ત્યાં પણ એ જ પ્રકારે વિચારવાનું છે. જો બીજા પ્રકારે વિચારાય તો શ્રીમદજીને અન્યાય થઈ જાય, અભક્તિ થઈ જાય, એ બધા પ્રકાર બધા. પડેલો ફાટો છે જીવમાંથી નીકળેલો, કોઈ વાત નહીં, કોઈ વાત પકડી છે. લૌકિક માણસો પણ સ્વીકારે છે, લૌકિક માર્ગ ની અંદર તો એવું હોય જ નહીં. તો એનો અર્થ એમ નથી કે લૌકિક બધી વાતો માન્ય કરવા જેવી છે. એમ એનો અર્થ ના ઘટાવી લેવું જોઈએ કે લૌકિક માં ચાલે છે બધું જ બરાબર ચાલે છે. પણ કેટલીક વાતો લૌકિક બરાબર હોય છે તો એમ પણ કહેવું પડે કે ભાઈ લૌકિક માં જયારે આમ વાત છે ત્યારે તમે અલૌકિક માં એથી વળી વધારે ખરાબ ક્યાં વાત વિચારો. એવી રીતે વાત છે, એટલે મર્યાદિત વાત છે. પ્રત્યક્ષ માનવ માટે ના લખી છે કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ ત્યાં તે કરી શકતો નથી. ધર્મક્ષેત્ર કાળ ભાવ એવા છે, જીવ પણ પ્રાય હિનસત્વ થયેલો છે, પુરુષાર્થહીન છે. તેથી એને જ્યાં વૃત્તિ સ્થિર કરવી જોઈએ ત્યાં તે સ્થિર કરી શકતો નથી. માર્ગ ઉપર આવવા માટે એ દ્રઢતા જોઈએ, એ દ્રઢતા દેખેતી વાત છે. સાબિત કરવા જેવું ક્યાં પડે એવું છે? જે વર્તમાન વિષમતા છે એ તો કઈ સાબિત કરવા જેવું પડે એવું છે. સદ્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે. ક્યાંય ધર્મ જોવામાં આવતો નથી, લોપ થઈ ગયો હોય એવી પરિસ્થિતિ પ્રાય જોવામાં આવે છે, માટે એને કળિયુગ એવું નામ પણ આપ્યું છે. સદ્ધર્મનો જોગ સત્પુરુષ વિના હોય નહીં. ધર્મ તો કોઈ ધર્મે વિના ક્યાંય એકલો ધર્મ જોવામાં આવતો નથી કે હોય શકે નહીં. તો એક ધર્માત્માની પર્યાય છે એને ધર્મ કહેવામાં આવે છે. વસ્તુ ન હોય, દ્રવ્ય ન હોય, એને પર્યાય એકલે ક્યાંય હોય એવું તો કેમ બને. સદ્ધર્મનો જોગ સત્પુરુષ વિના હોય નહીં, કારણ કે અસતમાં સત હોતો નથી. સત ધર્મ એમ કેવું છે તો જ્યાં સત્પુરુષ છે ત્યાં સદ્ધર્મ છે, અસત છે ત્યાં સત ક્યાંથી હશે? સદમાં સદમાં ઘણું કરીને સત્પુરુષના દર્શનની અને યોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મોક્ષ પુરુષને ક્યાંથી પ્રાપ્ત થાય? જ્યારે સત્પુરુષ નથી દેખાતા તો પછી મોક્ષને સમાધિ દશા આવે એવી પરિસ્થિતિ ક્યાંથી હોય? એ મોક્ષને પણ ધર્મ પ્રાપ્તિના કોઈ તક દેખાતી નથી. અને અમુક કાળ વ્યતીત થયા છતાં જ્યારે તે સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે? આ એ માર્મિક વાત કરી છે કે મુમુક્ષુ હોય તો અમુક કાળે એને સમાધિ દશા આવવી જોઈએ. જો કાળ લંબાય તો મુમુક્ષુતા રહેવી કઠણ છે. પ્રયોજન સિદ્ધિમાં આપણે બોલવી છે, અહીંથી નીકળે છે. જ્યારે જીવ કોઈ પોતાના કલ્યાણની હિતની ભાવના લઈને પ્રવેશ કરે છે ધર્મના ક્ષેત્રમાં ત્યારે એનું દર્શનનું બંધ થાય છે. પણ એ જ ક્ષેત્રમાં એ યોગ સંજ્ઞાએ લાંબો કાળ વ્યતીત કરે છે ત્યારે દર્શનનું એનું તીવ્ર થઈ જાય છે. મોક્ષતા નથી રહેતી. પણ છતાંય જો ચોથા સ્થાનની અંદર એમ માનો કે શરૂઆત સ્થિતિમાં તેત્રિસાગર હોય છે, ચોથા સ્થાનમાં ક્ષાયિક સમય દ્રષ્ટિ હોય છે, તેત્રિસાગરની સ્થિતિ જાય છે, થાય ઉપરનો સ્થાન ન આવે. જેને સમય દશાની પ્રાપ્તિ છે એને તે ગુણ સ્થાનમાં તેના તે ગુણ સ્થાનમાં આગળ આગળ વિકાસ થતો હોય છે. એમ કે એને નિર્જરા ચાલુ છે, એને પ્રતિ સમય નિર્જરા ચાલુ હોવાથી શુદ્ધિની વૃદ્ધિ એ નિર્જરાનું સ્વરૂપ છે. એટલે શુદ્ધિની વૃદ્ધિ એને થયા કરે છે. તેમ છતાં ઉપરના ગુણ સ્થાનમાં સમ્યક દ્રષ્ટિ પોતે આરોહણ થતા નથી તો એને ખેદ થાય છે કે આને ગુણ સ્થાનમાં કાંઈ મારે પડ્યું રહેવાનું હોઈ શકે નહીં. એની ભાવના તો બધી દશા વગેરેની હોય છે. એટલે એટલો તો વિચાર વિકલ્પ એને પણ આવી જાય છે, ખ્યાલ છે પોતાનો પુરુષાર્થ ચાલે છે તો પણ એટલો વિકલ્પ એને આવે છે. હા, એવું બને ખરું, બહુ લાંબો કાળ જાય એવું બને ખરું. પણ છતાંય મુક્ષુતા તો એટલી બધી નબળી દશા છે બાળક જેવી કે એમાં તો મુમુક્ષુતા ચાલ્યા જતા વાર રહીએ વાર લાગે નહીં. ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે તે પરિચય રૂપ પોતાને માને છે. જે સંયોગોની વચ્ચે રહે છે એવા સંયોગ વાળો હું માન્યતા એને ઉદયાધીન બુદ્ધિ હોવાથી થઈ જાય છે. એવા ઉદયની વચ્ચે રહીએ છે, હું આવો છું, મારા સંયોગ વાળો છું, તો ફલાણો છું, એમ એને પોતાને માન્યતા થઈ જાય છે. જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્ય કુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્ય રૂપે પોતાને દ્રઢ માને છે. કોઈ નીચે નીચ ગોત્રમાં જન્મ હોય એ કાંઈ હું નાગર છું કે બ્રાહ્મણ છું એવો એને વિકલ્પે ઉઠતો નથી. એવું જ માને છે કે આપણે તો રહ્યા ફલાણા, આપણામાં તો મેલેડી જ હોય, આપણામાં તો આમ જ હોય, એવું જ માની બેસે છે. વૈષ્ણવમાં જન્મ હોય તો કે આપણે તો આવું જ હોય, જૈનમાં જન્મ હોય તો કે આપણે આવું જ હોય, જે કુલ ધર્મ પ્રમાણે રૂઢિ પ્રમાણે પરંપરા પ્રમાણે ચાલતું હોય એવું માની બેસે છે અને દ્રઢ માને છે. અને આર્યત્વને વિશે મતિ કરતો નથી, એવી એને બુદ્ધિ થતી નથી કે હું આર્ય છું, એવી વિચાર પણ કરતો નથી. કોઈ અપવાદ મૂકે જે જુદી વાત છે. બાકી પ્રાય ઘણું કરીને એમ લખ્યું છે ને, ઘણું કરીને આ સામાન્ય પરિસ્થિતિ જોવામાં આવે છે. જેનો પરિચય છે એવું માને છે. બ્રાહ્મણ ની ત્યાં નાનપણથી છે, એ ચંડાળ હોવા છતાં પણ પોતે બ્રાહ્મણત્વ માનવા લાગે છે, કેમ કે એને પરિચય છે કે આપણે તો મદિરાની અડાઈ નહીં, બ્રાહ્મણ છીએ આપણે, તો આપણે તો મદિરાથી નાવવું જોઈએ, આપણે તો ચંડાળ છીએ, આપણે ભાગ છે આપણે. તીવ્ર ગરદી ને લઈને એ માંસ વગેરે ખાય, કેમ કે આપણે મુસલમાન છીએ અને એને માની દીધું છે. ઉતરતી શ્રેણીમાં આવ્યો પછી બચવું બહુ મુશ્કેલ છે, પછી બચવું બહુ મુશ્કેલ છે. મોટા માટે મોટા પુરુષો અને તેને લઈને અમે મોટા પુરુષો મોટા પુરુષોએ અને મોટા પુરુષોને કારણે અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. જીવ જેવો પરિચય કરે છે એવી લગભગ એની માન્યતા થઈ જાય છે. એ પરિસ્થિતિ જોઈને મહાપુરુષોએ પણ એવો નિશ્ચય કર્યો છે, અમે પણ એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જો મોક્ષોએ તરવું હોય તો એને સત્સંગ જેવું કોઈ બીજું સાધન નથી. આ એમને સરવાળો માર્યો છે પોતાના વિચારનો અભિપ્રાયનો. પોતાને સન્માર્ગ ને વિશે યોગ્યતા જેવી છે તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો શું કહે છે સત્સંગ કોને કહેવો? નજીક નજીક. પોતાને સન્માર્ગ ને વિશે યોગ્યતા જેવી છે તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંઘ તે સત્સંગ છે. પોતાની સમાન ગુણીનો સંઘ જેને કહ્યો છે, સમવિચાર સમભિપ્રાય એવા લોકોનો જે સંઘ છે એને સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંઘમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. એક સત્સંગ અને એક પરમ સત્સંગ. મોક્ષુ જીવની ભાવના તો પરમ સત્સંગની હોય છે, પણ એટલા પુણ્ય ન પણ હોય, એથી ઉછાવતા પુણ્ય હોય તો એ સત્સંગમાં નિરંતર નિવાસ કરી શકે છે. પોતાના સમવિચારના જીવો હોય એની સાથે તે સમાગમ રાખે છે, વિચારોની આપ લે કરે છે, ચર્ચા વાર્તા કરે છે, એ વિષયના ઉનાળમાં જવાનો એ રીતે પ્રયત્ન કરે છે. જેવી પોતાની સન્માર્ગને વિશે યોગ્યતા છે તેવી યોગ્યતા ધરાવનારા બીજા જીવો એનો સંઘ એનો તેને સત્સંગ કહેવામાં આવે છે. અને તે પણ એક જ હેતુથી કે સ્વરૂપ પ્રાપ્તિ કઈ રીતે થાય, આ સિવાય પાછો બીજો હેતુ અંદર નહીં, એટલી ચોખ્ખી વાત છે. મોટા પુરુષના સંઘમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. કારણ કે એના જેવું કોઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી, સાંભળ્યું પણ નથી, જોયું પણ નથી અને સાંભળ્યું પણ નથી. આ એમનો ફૂલ એન્ડ ફાઇનલ છેલ્લો અભિપ્રાય છે. આ વિશે બહુ લખ્યું છે, આ વિષય ઉપર તો અવારનવાર પોતે ઘણું લખે છે. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે તથા સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી. ભૂતકાળમાં જે મહાપુરુષો થયા એને ચિંતન કરીને વાતો પ્રસિદ્ધ કરી હોય, કોઈ ગ્રંથારૂઢ થઈ હોય, ટેપમાં હોય, અત્યારે આ ટેપનું સાધન એક બધું વિડીયો ટેપ, બાકી મોટામાં પુસ્તક સિવાય તો ભૂતકાળના મહાપુરુષોના ચિંતન અને વચનો એ કાંઈ મળતા નથી. તો એ કલ્યાણકારક છે ગ્રંથ તરીકે, સદગ્રંથ તરીકે એ કલ્યાણકારક છે, તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતો નથી. પરોક્ષ સ્થિતિ ને પ્રત્યક્ષ જ નિમિત્ત પડે છે, પરોક્ષ નિમિત્ત પડતો નથી. ભલે મોટા પુરુષનું ચિંતન છે, એ ચિંતન અનુસાર એમના વચનો છે, એને શાસ્ત્ર કહીએ, સત્શાસ્ત્ર કહીએ, તો પણ એ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતો નથી. બહુ સ્પષ્ટ લખે તો એ વિષયમાં તો એમનો એકદમ સ્પષ્ટ અભિપ્રાય છે, ઘણો સ્પષ્ટ અભિપ્રાય છે. એટલો સ્પષ્ટ અભિપ્રાય બીજે જોવા ન મળે એટલો બધો સ્પષ્ટ અભિપ્રાય છે. કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું, પોતાને સીધું માર્ગદર્શન એમાંથી મળે એવું નથી બનતું. માર્ગદર્શનનો વિષય થોડો સૂક્ષ્મ છે. એક જ જીવને એક ધારા પરિણામ રહેતા નથી. જો વિચાર કરવામાં આવે તો એક મુમુક્ષુ જીવને એક સરખા પરિણામ રહેતા નથી. ત્યારે જે પરિણામને જે ઉપદેશ લાગુ પડે, જે કાળે જે પરિણામને એટલે જેવી યોગ્યતાને જે ઉપદેશ લાગુ પડે તેનો નિર્ણય કોણ કરે? તો નિર્ણય કરવા એટલો શક્તિમાન નથી કે આ કાળે મારી આવી યોગ્યતા છે માટે મને આ પ્રકારનો ઉપદેશ અનુકૂળ પડશે, એ નિર્ણય જીવનું પોતે કેવી રીતે કરશે? એટલા માટે એને એ ચિંતન છે એનાથી એને શું કરવું એ નથી સમજાતું. એમ લખ્યું ને કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું, એનું કારણ આ છે. કોઈક જ જીવ એટલા બધા સૂક્ષ્મ દ્રષ્ટિએ અંતર સંશોધક વૃત્તિમાં હોય છે કે જે જ્યારે જ્યારે જે જે ગ્રંથ વાંચે ત્યારે તે તે ગ્રંથમાંથી મને કયા પ્રકારની યોગ્યતામાં કયો ઉપદેશ નિમિત્ત છે એનું એ લક્ષ્ય કરી શકે. વર્તમાનમાં શું ઉપયોગી છે એનું લક્ષ્ય કરી શકે, અને બીજો બીજા કક્ષાનો ઉપદેશ આવે ત્યારે મારી આવી દશા હોય ત્યારે મને આ કામમાં આવે એવી ચીજ છે, મને આવી પરિસ્થિતિમાં આ ચીજ કામમાં આવે એવું છે, એવો એટલો બધો વિચારક હોય એવા કોઈક જ જીવ હોય છે. અને એવા જીવો થોડા વિકાસ કરી શકે છે, આગળ વધી શકે છે મુક્ષુતામાં એવું બને છે. તો પણ સ્વરૂપ સ્થિતિ માટે જો સંસ્કાર ન લીધા હોય તો પ્રત્યક્ષ સદગુરુ સિવાય ગ્રંથનું નિમિત્તત્વ હોઈ શકતું નથી કે થઈ શકતું નથી, એ વસ્તુ સ્થિતિ છે. પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ સંભવિત માનીએ છીએ. પ્રત્યક્ષ યોગમાં તો આટલો બધો ફરક છે. પ્રત્યક્ષ યોગમાં પણ સત્પુરુષ ઉપદેશ આપે છે, પણ કોઈ વખતે તો પ્રત્યક્ષ યોગમાં તો વગર સમજાવે પણ એવી એમની શાંત મુદ્રા હોય છે. એવું એમનો મનવચન કાયાના યોગમાં પણ જાગ્રત ચૈતન્યનો ની ચેષ્ટા વ્યક્ત થતી હોય છે, દ્રષ્ટિ હોવી જોઈએ. તો વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. કે એક ગ્રંથની અંદર સત્પુરુષના જ વચનો છે ઉપદેશાત્મક, છતાં એ સ્વરૂપ સ્થિતિમાં નિમિત્ત થતું નથી. બીજી જગ્યાએ વગર વચનની મુદ્રા માત્ર મુદ્રા મૌન મુદ્રા હોય છે, વગર સમજાય ને સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. આવી વાત છે, આવશે ને બીજી ચર્ચે છે પોતે ક્યાંક ક્યાંક. મને બહુ સાધારણ રીતે એ વિષય એમણે વ્યક્ત કર્યો છે. શાસ્ત્રોમાં ગૂંચવા જ આવતો એવો વિષય ન મળે એવી ઘણી વાતો એમણે પોતાના સ્વાનુભવથી પ્રસિદ્ધ કરીને મૂકી છે પત્રો. સંસ્કાર સંસ્કાર લઈને ગયો હોય તે જ પણ સંસ્કાર લઈને ગયા હોય એ જ પામે, બીજા કોઈ ન પામે. તિર્યંજ ગતિમાં પણ સંસ્કાર લઈને ગયા હોય એ જ પામે, દેવગતિમાં પણ બહુ ભાગે એમ જ છે. દેવગતિમાં તો ત્યાં જ્ઞાનીઓ જાય છે એટલે કોઈનો સમાગમ થવા યોગ્ય છે, પણ બીજા દ્રષ્ટિએ દેવો તો ઉપરના દેવલોકમાં જાય, ઓછા બહુ ભાગ તો નીચેના દેવલોકમાં જાય. એટલે ભક્ત કોઈ પામતો નથી, પણ કોઈ પામે તો એવી રીતે પામે કે એને પ્રત્યક્ષ નિમિત્ત મળે તો સમોસરણમાં જાય, કીર્તન કરાય, એવી રીતે કોઈ એવું યોગ હોય એવો અને પોતાની યોગ્યતા હોય તો મેળ ખાય. બાકી તો જેમ અત્યારે પૈસાવાળાને ફુરસદ નથી, એના કરતાં વધારે ખરાબ માનસિક સ્થિતિ દેવલોકની છે. એમ કાંઈના પૈસાવાળા કરતાં એ લોકો ઘણા વધારે તીવ્ર રસથી પરિક્રમા પડેલા છે અને લોભનો ઉદય પણ બહુ મોટો છે. આ લોકોને અત્યારે જે પૈસાવાળાને લોભનો ઉદય છે એના કરતાં એ લોકોને લોભનો ઉદય હજારો ગણો વધારે છે. શું એટલે એ પરિણામમાંથી છૂટવું, બહાર નીકળવું એ લગભગ જીવને વશ નથી હોતું, તે પરવશ જેવો જ થઈ ગયો હોય છે. જ્ઞાનીઓ તો એવી મિથ્યાત્વની દશાને મૂર્છિત દશા કહે છે, મૂર્છિત દશા કહે છે. આ તો બધા મળદા જ છે, કે આ જીવે છે ક્યાં બધા, સમજ્યા, આ તો બધા મળદા છે એમ જ જોવે છે. એવા ગૂંચવાઈ ગયેલા છે ઉદયની અંદર કે ક્યાં એનું સિદ્ધપદ સાક્ષાત પરમ સ્વરૂપ અને ક્યાં એની દશા, બેની સરખામણી જોઈને એ તો મળદા જ જોવે છે, નજર જ જુદી છે આખી. સંસ્કારમાં તો એવું છે, એવી કોઈ તીવ્ર રુચિના કાળમાં અધ્યાત્મ તત્વ એવું રુચિ જાય છે અંદરમાં, એને ખબર ન પડે, પોતાને ખબર ન પડે, બીજાને તો ક્યાં ખબર પડે, એને ખબર ન હોય કે સંસ્કાર પડી ગયા છે. પણ અધ્યાત્મ તત્વની ઘણી રુચિ હોય શું ત્યારે સંસ્કાર પડી જાય છે, એવું વાત છે. બે પ્રકાર છે, કાં તો સ્વરૂપ નિશ્ચય સુધી પહોંચે તો નિયમબદ્ધ સંસ્કાર પડી જાય છે અને એને તો કાંઈ પ્રશ્ન જ નથી. જેને સ્વરૂપ નિશ્ચય થઈ ગયો એને તો સ્પષ્ટ અનુભવાંશે પર વિશ્વાસ આવ્યો છે, એને તો કોઈ પ્રશ્ન નથી રહેતો કે હવે સ્વરૂપ મારાથી દૂર છે, તો પોતા સ્વરૂપે ભાઈશું છે. જે નિજપદ છે, પરમેશ્વર પદ છે, તો પોતા સ્વરૂપે ભાઈશું છે. એને તો સંસ્કારનો વિકલ્પ નથી કે સંસ્કાર પડ્યો હશે કે નહીં, એને તો નિયમથી એટલો બધો પડી જાય છે કે એને એ વિકલ્પ થવાનો સવાલ નથી. એ સિવાય પણ કોઈ કોઈ જીવને અધ્યાત્મ તત્વની તીવ્ર રુચિ હોય તો સંસ્કાર પડી જાય છે, એવું બને છે. પણ એ આશા એ રહેવું નહીં, એ વિકલ્પમાં રહેવું નહીં મોક્ષો, કે સંસ્કાર મને પડી જાય તો સારું. એને તો એટલું જોર કરવું જોઈએ કે અનંત કાળે મનુષ્ય ભવ જો મળ્યો છે તો હવે એક વખત તો સોય દોરો ફરવાઈ જવો જોઈએ કે સોય ખોવાય તો પણ ઢીડ્યા વિના રહે નહીં, એને તો એટલી તૈયારી રાખવી. સંસ્કારને યોગ્ય પણ ન રહે એવી પરિસ્થિતિ થઈ જાય, એટલા માટે એ વિચાર કરવા જેવો નથી.
એ તો એક જાણવાનો વિષય છે, એ કોઈ નિર્ણય કરવાનો વિષય નથી કે આપણે સંસ્કાર મેળવી લઈએ, એવો નિર્ણય કરવાનો વિષય. અને તો હજી સંસ્કાર પડવા આવે તો પડે, એટલે એ પરિસ્થિતિ થાળે પડી ગઈ છે. એમાં કઈ મંદિર નમસ્કાર કરવાનો પ્રશ્ન નથી રહેતો. અહીંયા તો હાલતો શું હજી શરૂઆત થઈ છે, અહીંયા એટલે વાતને વધારવી નથી, એટલે સૂચના આપી છે. ઉપાશ્રય જવાની વૃત્તિ થાય તો મનુષ્યનો બહુ સમુદાય હોય ત્યારે ન જવું, આ બધી સૂચના આપી છે. કેવી સરસ વાત કીધી છે, પ્રત્યક્ષ પુરુષના યોગની, કે પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે, મૂર્તિમાન મોક્ષ લીધા છે. સત્પુરુષને ભક્તિમાન યુનતા ન કરે છે, એટલા માટે એટલી બધી વાત લઈ લીધી છે. એનું મૂર્તિમાન મોક્ષ જ છે એવો સંકેત કર્યો છે અમૃતચંદ્ર આચાર્ય દેવે પ્રવચન સાતમાં છેલ્લી ગાથાઓ પંચરત્નનું અવતરણ કર્યું. એક ગાથા લીધી કે ભાવલિંગી સંત છે અને અમે મોક્ષ તત્વ કહીએ છીએ. ગાથાનું મથાળું એ બાંધ્યું કે હવે મોક્ષ તત્વનું નિરૂપણ કરીએ છીએ. એમાં છદ્મસ્ત લીધા છે ભાવલિંગી મુનિ, એને મોક્ષ તત્વ કહ્યું છે. અને એ જ વિષય પદ્મ પ્રમલધારી દેવે પોતાના એક કળશમાં લીધો છે કે જો સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર અને ભાવલિંગી મુનિમાં અમે જો ફેર માનીએ તો અમે જળબુદ્ધિ છીએ. એટલું બધું કડક, એમને તો ભાષા જ બહુ કડક છે. નિયમ સાથે અંદર પહેલેથી જ બહુ તીખી ભાષા છે. તીખી ભાષા છે એટલે એમની દશા બહુ તીખી છે. આમ તો દશા અનુસાર ભાષા નીકળે છે ને, એટલે આ તો અમે જળબુદ્ધિ છીએ. જો એવો વિકલ્પ ઉઠે એવો વિચાર આવે તો જળબુદ્ધિ એ મતી જડ થઈ ગઈ છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે, એમના પ્રત્યક્ષ યોગનું ફળ પણ મોક્ષ છે. કારણ કે એ પોતે જ મોક્ષ સ્વરૂપે થયા છે. મોક્ષે ગયા છે એવા અનંતાદિક પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવ અનુસાર મોક્ષાદિક ફળદાતા હોય છે. મોક્ષે ગયા છે એવા અનંતાદિક પુરુષનું ચિંતન દ્રવ્યગુણ પર્યાયથી 80 મિનિટ આવે છે. ઘણા કાળે ભાવ અનુસાર, બે શબ્દ લીધો, ઘણા કાળે અને ભાવ અનુસાર મોક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યક ઉપાયમાં છે એવા પુરુષનો નિશ્ચય થયે અને યોગ્યતાના કારણે નિશ્ચય થયેલ કારણે, બે નિમિત્ત અને ઉપાદાન, જીવ સમ્યક્ત્વ પામે છે. જીવને સમ્યક દર્શન થવાની ત્યાં પરિસ્થિતિ છે. એ 250માં ઘણી ઘણી વાતો લઈ લીધી છે, પણ સત્સંગનું મહત્વ વિશેષપણે આ પત્રની અંદર પણ સ્થાપિત કર્યું છે. 250 250મો પત્ર છે સોમાભાઈ ઉપર. ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય થાય, યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણ માત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં. યાચના ઉપર એ પોતે ભક્તિવાન હતા, બીજી બાજુથી યાચના રહેતી હતી, એટલે એ સિદ્ધાંત એમની સામે મૂકે છે કાયમ માટે કે ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણ માત્ર પણ હરિ પ્રત્યે યાચવું. જરા પણ અપેક્ષા બુદ્ધિ થી ભક્તિ, નિષ્પ્ર ભક્તિ એ ખરી ભક્તિ છે. અપેક્ષા રહે સમજવું એ ભક્તિ નથી. ખરેખર તો એ બાર્ગેનિંગ છે, સોદો કરવાની વાત છે કે હું આટલી ભક્તિ કરું, મને સામે આટલું મળવો જોઈએ. આ ફોન તો બંધાશે, કાંઈક તો લાભ થશે. ભક્તિ કરીએ છીએ, પૂજા કરીએ છીએ તો કાંઈક તો એનું ફળ આવશે. ગયો તો એ જ પાપના પરિણામ છે, એ અભિપ્રાય પણ પાપનો છે. હા, આ તો મુમુક્ષુને બી ચિંતક તો સમ્યક દ્રષ્ટિને હોય છે, કે સમ્યક દ્રષ્ટિને તો એવી ભક્તિ હોતી જ નથી, પ્રશ્ન જ નથી. પણ જે મુમુક્ષુ છે એ ભૂલ કરે છે, એને ખાસ કરીને માર્ગદર્શન મળે છે. અને સર્વદશામાં ભક્તિમય જ રહેવું, એવી નિષ્પ્ર ભક્તિમય સદાય એ દશામાં રહેવું. ભક્તિમય બહુમાન ઓળખીને બહુમાન કરવું થવું એનું નામ ભક્તિ છે. એક તો શું છે કે સ્વચ્છંદ નથી થતો ભક્તિ વાળાને, અભિમાન નથી થતો. આ બે મોટા દોષથી જીવ બચે છે. ભક્તિમય એટલે ભાવનામય રહેવું, સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં રહેવું, સ્વરૂપનું બહુમાન રાખવું. ગઈકાલે એક પત્તું અને આજે એક પત્ર શ્રી કેશવલાલ તરફથી મળ્યું છે. કિશોરલાલ એમના દીકરા હોવા જોઈએ. સૌભાગભાઈ માછીને કઈક તૃષા કુરતા મટી અને ફરી તેવા પત્ર પત્ર પ્રત્યે આતુરતા વર્ધમાન થઈ. સૌભાગભાઈના પત્રનો વિષય પણ એમને બીજા મોક્ષો કરતા વધારે પસંદ પડે છે. વ્યવહાર ચિંતાથી અકળામણ આવતા અને સત્સંગના વિયોગથી કોઈ પ્રકારે શાંતિ નથી હોતી એમ આપે લખ્યું તે યોગ્ય જ છે. વ્યવહાર તરફના કે ઉદય તરફના પરિણામો આકુલતાજનક છે અને સત્સંગના વિયોગને લઈને કોઈ પ્રકારે શાંતિ થતી નથી. તો સત્સંગ મળે તો કંઈક શાંતિ થાય એમ આપે લખ્યું તે યોગ્ય છે. તથાપિ વ્યવહાર ચિંતાની અકળામણ તો યોગ્ય નથી, કે વ્યવહારમાં તમને પ્રતિકૂળતા છે અને એ પ્રતિકૂળતાના નિમિત્તે અકળામણ થાય છે માટે યોગ્ય નથી. સર્વત્ર હરિ ઈચ્છા બળવાન છે એ દ્રઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે એમ આપે નિશંક મળે. સમજવું એ કઈ અરે ત્યાં કુદરત લેવા, કુદરતે જે પ્રકારના પરિસ્થિતિ ઊભી થાય એ પરિસ્થિતિ યોગ્ય છે અને એ પરિસ્થિતિ યોગ્ય છે એવું દ્રઢ રહે એટલા માટે જ આ વાત ઊભી થઈ છે એમ મારી મારી દ્રઢતા માટે કુદરતે આ પરિસ્થિતિ ઊભી કરી છે એમ વિચારી લેવું, એટલે તમને ક્યાંય અસમાધાન કે આકુલતા નહીં થાય. આપણે ત્યાં એક પ્રસંગ બહુ મોટો બન્યો હતો અને એ ગુરુદેવ શ્રી ગાય વખતના વચનો છે એ બહુ બોધ મળે એવા વિચારવા જેવા છે. આપણા પ્રતિષ્ઠાથી જયારે અહીંયા 3 દિવસે રાત્રે ફાયર થઈ ગઈ હતી, એટલે ગભરાઈ ગયા હતા. રાત્રે 3 વાગે આગ લાગી ગઈ હતી, થોડું એ 5 વાગે ગુરુદેવ પાસે ગયા તો એમ થવાનું હોય તો એમ થાય. પછી શ્રી કૃષ્ણને યાદ કર્યા હતા કે શ્રી કૃષ્ણ જેવા સમર્થ પુરુષ હતા, ત્રણ ખંડ ના ધણી વાસુદેવ હતા, તો પણ દ્વારકા સળગી હતી. અને દ્વારકા સળગી એમાં એમના કુટુંબને તો નાશ થઈ ગયો, આખું કુટુંબ તો સ્વાહ થઈ ગયો, પણ એમણે તો અનેક જૈન મંદિરો બાંધેલા હતા એની અંદર. મોટા મોટા જિનાલયો બાંધેલા હતા એની અંદર. એ બધા પડીને ખાક થઈ ગયો, સતીમાજી નો કોયલો થઈ જાય. ભલે માયાથી બનાવેલું હોય કે વગર માયાથી, પણ બનાવેલું હતું એ કઈ ખોટું નતું. એ તો પુણ્ય યોગ હતો, જેવો એ પણ એ પુણ્ય યોગ હોય છે. ઉદગળો નથી હોતા એમ નથી, ત્યાં ખાલી દેખાવ હોય છે એમ નથી હોતો, પણ એ પોતે મંત્ર થી રચના કરે છે. ત્યાં કડિયાને સુતાર નથી બોલાવવા પડતા, એટલી વાત છે. બાકી ત્યાં ભૂતગળો નથી હોતા, મૂર્તિ નથી હોતી ને મૂર્તિ દેખાય છે, મંદિર નથી હોતું ને મંદિર દેખાય છે, એવી માયા નથી હોતી. કે રીસર વસ્તુ જ હોય છે ત્યાં, આ જેમ સમોસરણ રચાય છે એટલે કઈ નહીં, કઈ ચીજ જ નથી, એવું કઈ નથી. માયામાં તો શું છે, ભ્રમ છે, એવું નથી. કે છતાં જૈન મંદિરોનો નાશ થઈ જાય છે, ઈચ્છા નહીં કે મોક્ષ કે આવું બને, પણ છતાં એવું બને છે કાળના યોગે. તો એ વખતે પણ એ મહાપુરુષો હોય છે પોતાની શાંતિ ગુમાવતા નથી, જરા પણ વિચલિત થતા નથી. કેમ કે આવા સમર્થ પુરુષ હતા તો પણ આવું બનેલું એમ, એટલે ગમે ત્યારે આવું બની શકે છે. એમાં કોઈ અશાંતિ કરવા, પરિણામમાં અશાંતિ નહીં કરવી જોઈએ એમ કહેવાનો મતલબ, એ પરિણામમાં અશાંતિ નહીં થવી જોઈએ. વ્યવહાર ચિંતા ની અકળામણ તો યોગ્ય નથી, અકળામણ અશાંતિ. સર્વત્ર હરિ ઈચ્છા બળવાન છે, એ દ્રઢ કરાવવા માટે હરિ આમ કર્યું છે એમ આપે નિશંકપણે સમજવું. બીજે દિવસે સવારે હારદાન નો પ્રસંગ હતો, આપણે પંચકલ્યાણકમાં મુનિરાજના હારદાનનો પ્રસંગ હતો, દીક્ષા કલ્યાણક ને હારદાન ઘણું ટેમ્પલ ગાર્ડન ની અંદર પ્રવચન હતું, બહુ વૈરાગ્ય વાળું પ્રવચન આવ્યું. કેટલો વૈરાગ્ય હતો ગુરુજી તો બરાબર રાત્રે પ્રસંગ મહિના હતો, એમાં મુનિ દશાનો પ્રસંગ હતો, અપૂર્વ અવસર ઉપર ચાલીસ પ્રવચન, અપૂર્વ અવસર ની કોઈ એક બેકડી ઉપર ઘણો વૈરાગ છે. માટે જે થાય તે જુઓ, અને પછી જો આપને અકળામણ જન્મ આપે તો જોઈ લઈશું. જે થાય તે જોઉં, જે થાય તે જોઉં, એમાં અકળામણ નહીં થાય, છતાં અડક અકળામણ થશે તો જોઈ લેશું. એટલે કે પછી અકળામણ નહીં થાય એવી કોઈ વાત પણ તમને કહી શકશો એ વખતે. હવે સમાગમ થશે ત્યારે એ વિષય વાતચીત કરશો, પ્રત્યક્ષ સમાગમમાં આ વિષયમાં થોડી વાતચીત કરશું. અકળામણ રાખશો નહીં, અમે તો એ માર્ગથી તર્યા છીએ, અકળામણ રાખવા જેવી નથી. અને જ્યારે જ્યારે પ્રતિકૂળતાઓ જેવું ઊભું થાય છે ત્યારે અમે તો તર્યા છીએ એ માર્ગથી, એ નિમિત્ત પડ્યું છે અમને તરવામાં, એવી પ્રતિકૂળતાના પ્રસંગો જ અમને નિમિત્ત પડ્યા છે. એ રીતે અમે તો કુદરતી તર્યા છીએ, અને સામાન્ય રીતે યોગ્યતાનો આ જ પ્રકાર છે. મુમુક્ષુતાથી માંડીને ઉપરની દશા, જેટલી વર્તમાન થયેલી દશા હોય એ બધી યોગ્યતાવાળી દશાનો આ નિયમ છે કે જ્યારે જ્યારે પ્રતિકૂળતા આવે ત્યારે જીવ વધુ પુરુષાર્થ કરી અને પોતે પોતાના માર્ગની અંદર વિકાસ સાધી લે છે, આગળ વધી જાય છે. આ એક યોગ્યતાનું લક્ષણ છે, ચિહ્ન છે. પૂજબેનના વચનામૃતમાં એ વાત આવે છે ને, બાળકના દ્રષ્ટાંતે, કે ગરદીમાં બાળક છે એ પોતાની માતાના સાડલાનો છેડો વધારે મજબૂતાઈથી પકડે છે. ખ્યાલ આવી ગયો કે આ ગડદી છે ને હું છૂટો પડી જઈશ, તો એ વખતે જરા વધારે મજબૂતાઈથી પકડી લે છે. એમ મુમુક્ષુજી જ્યારે પણ સંયોગની ભીંસ ઊભી થાય ત્યારે વિશેષ પુરુષાર્થમાં બને છે, એ જ યોગ્યતાનું લક્ષણ છે. જો એ વખતે પોતાના પરિણામ બગાડી બેસે તો એ અયોગ્યતાનું લક્ષણ છે, એમ નક્કી કરવું. પોતાની સાક્ષી મૂકી છે એમ કે તમે અકળામણ રાખશો નહીં, અમે તો એ માર્ગથી તૈયાર છીએ. આગળ તો કે મુમુક્ષુ જીવને આ કાળમાં પ્રતિકૂળતા આવી એ તો તરવા બરાબર છે. એક પત્ર આવી ગયો આપણે, એક વાર તરવાનું નિમિત્ત થાય છે તેને એ વાતને આવકારવી હંમેશા. એનાથી ગભરાવો કે એનાથી ભય પામવો એ તો નહીં થવું જોઈએ, પણ એને ઊંડે ઊંડે અભિપ્રાયમાં એ વાત હોવી જોઈએ કે આ મને તરવાનું નિમિત્ત થશે, ભલે કોઈ પણ પ્રસંગ ઉત્પન્ન થાવ આવો એ પ્રસંગ, હું એને આવકારું છું. એવી એની લાઈન જુદી છે, અલૌકિક લાઈન છે. શ્રી કેશવલાલ ને લાલચંદ અમારી પાસે આવે છે. સુભાષભાઈ ના દીકરા છે, કેમ કે એમાં ચિરંજીવી શબ્દ વાપરે છે. આગળ પણ ચિરંજીવી કેશવલાલ તરફથી પત્ર મળ્યું, દીકરાઓ મુંબઈમાં હશે. એ વખતે ઈશ્વર ઈચ્છાથી ટગમગ ટગમગ જોઈએ છીએ ત્યારે એમ કે કઈ કોઈને પ્રેરણા આપવી, કોઈને ઉપદેશ આપવો એ પ્રકારની વૃત્તિ નથી. એટલે જોયા કરીએ છીએ જ્ઞાતા દ્રષ્ટાથી, ને શું ચાલે છે એ જોયા કરીએ છીએ. એ પણ ઈશ્વર ઈચ્છાથી, એટલે કુદરતે એવી એમાં જ પરિણામનો પ્રકાર રહે છે. ઈશ્વર જ્યાં સુધી પ્રેરે નહીં ત્યાં સુધી અમારે કાંઈ કરવું નહીં. કુદરતે જે થાય, કુદરતે પ્રેરણા થાય એ પ્રકારે કરવું, એ સિવાય કાંઈ કરવું નહીં. અને તે વગર પ્રેરે કરાવવા ઈચ્છે છે. ઈશ્વર ઉપર પણ કુદરતે ઉપર ઘા કરી દે છે ક્યારેક ક્યારેક. પોતે અમારી તો એવી ઈચ્છા છે કે કુદરતે જે બનવું હોય એ બને, પણ કોઈ વાર કુદરત વગર પ્રેરણા આપે કાંઈક અમારી પાસે કરાવવા ઈચ્છતી હોય એવું પણ બની જાય છે એમ લાગે છે. પોતાના અભિપ્રાય વિરુદ્ધ પણ કોઈ પરિણામ થઈ જાય છે ત્યારે એમ લાગે છે કે પરિણામ વગર પણ કંઈક કરાવવા ઈચ્છે છે. આમ હોવાથી ઘડી ઘડીમાં પરમ આશ્ચર્યરૂપ દશા થયા કરે છે. એટલે નહીં ધારેલી કોઈ પોતાની શુદ્ધતા નિર્મળતા એવી દશા પોતે અનુભવ કરે છે, નહીં ધારેલી પરમ આશ્ચર્યરૂપ દિશા થયા કરે છે. કેશવલાલ અને લાલચંદે અમારી દશાના અંશની પ્રાપ્તિની ઈચ્છા કરવી એ વાત વિશે પ્રેરણા રહે છે, તથાપિ એમ થવા દેવામાં ઈશ્વર ઈચ્છા વિલંબવાળી હશે. એમ છે કે આ બે દીકરાઓને મોકલ્યા છે અને એમ કે તમે સત્સમાગમ કરો, કોઈ કામ સર મોકલ્યા હશે, જ્યારે જાઓ છો ત્યારે મુંબઈ તો તમે વિશેષપણે સમાગમમાં રહેજો અને એમની જે દશા છે એવી દશા પ્રાપ્ત કરવા જેવી છે, એવી કોઈ સૂચના કરી હશે કુમારભાઈએ. એટલે એનો સંકેત હશે તો કે અમને કંઈ વાંધો નથી, અમારા અંશના દશાના અંશની પ્રાપ્તિ થાય, ઠીક છે વાત. અને એટલું જ્ઞાની તો કોઈ પણ જીવ માટે ઈચ્છે છે કે બધા જ જીવો સુખી થાય. નજીકમાં આવેલાને માટે તો કાંઈ પ્રશ્ન હોતો નથી, પણ એમ થવા દેવામાં ઈશ્વર ઈચ્છા વિલંબવાળી હશે એટલે એમની યોગ્યતા હજી એમને દેખાતી નથી કે તાત્કાલિક એમને કાંઈ લાભ થાય એવી કોઈ યોગ્યતા અમને જોવામાં આવતી નથી. એટલે બધી ગૂઢ ભાષામાં જ વાત લખે છે. ઈશ્વર ઈચ્છા એમ લાગે છે કે આમાં કાંઈક હજી એમને વિલંબ છે. એટલે એ તો અમુક દશાના ચિહ્ન ઉપરથી સમજી લઈએ છીએ. અત્યારે કોઈ અમને આ વાત ચોટે એવું દેખાતો નથી. જ જેથી તેમને આજીવિકાની ઉપાધિમાં મૂંઝવા છે, પણ ઈશ્વરે આર્થિક સ્થિતિ તો બરાબર નથી, એટલે આવ્યા હશે કોઈ કારણસર, કોઈ કામસર. એટલે કે બે કામ થઈ ગયા ને એક સાથે, એક તો કોઈ આર્થિક કારણથી પણ આવવાનું થયું, સાથે સાથે સત્સમાગમથી સત્પુરુષનો લાભ લેવો, જેથી કાંઈક આત્મામાં ફાયદો થાય. તો કે એમને તો ઈશ્વરે આજીવિકાની ઉપાધિમાં મૂંઝવા છે અત્યારે, તીવ્ર રસ એ બાજુ ન હોય, ત્યાં આ વાત ક્યાંથી સ્પર્શે એમ, એટલે એ કાંઈ દેખાતું નથી અત્યારે. એમને તો આજીવિકાની ઉપાધિમાં મૂંઝવા છે, ઈશ્વરે એમને મૂંઝવા છે અત્યારે, અને એને લઈને અમને પણ મનમાં રહ્યા કરે છે કે આ એક બાજુથી આવી રીતે અહીંયા આવી શક્યા છે, તો બીજી બાજુથી બીજી ઉપાધિમાં પડ્યા છે. ઘણી વાર એવું બને કે આમને વિકલ્પ હોય કે આ વખતે આવે તો સારું, કઈ કહેવાનો ભાવ છે, ઓલા એ જ વખતે એમ કે મારે ફલાણું કામ છે ને જરાક, એટલે હું નહીં આવી શકું. એવું કુદરતી યોગ હોય, એ યોગ અયોગ જેવું થઈ જાય કે અહીંયા કંઈક અને ભાવ આવે કે આવલાને કંઈક એ જ વખતે કામ પૂજે, અને પરિસ્થિતિ એવી હોય કે એને એ આપણે છૂટકો થાય. ઈશ્વરે એમને મૂંઝવા છે એટલે કુદરતી, કુદરતે એમને એવી પરિસ્થિતિમાં રાખ્યા છે કે એમને પોતાની જે ચાલુ આર્થિક સ્થિતિ છે એની મૂંઝવણ રહ્યા કરે છે. એ તો એ જાતની માન્યતા ધરાવતા હતા, એટલે એની એની ભાષામાં વાત કરે છે. નાનો છોકરો લાકડીને ઘોડો બનાવીને ફરતો હોય ઘરમાં, તો 70 વર્ષના એના દાદા એને એમ કે છોકરા તારા ઘોડો જરા અનકોર અનકોર લઈ જા, તારા ઘોડાને બહાર લઈ જા, હમણાં તારા ઘોડાને શું કે તારા ઘોડાને બહાર લઈ જતો, અહીં ઘરમાં રહેવા દે, તો આ કાચનું કબાટ ફૂટી જશે, ફલાણું આમ થઈ જશે, આ ઢોળાઈ જશે. તો એને ઓલો એને ઘોડો કે છે, તો ઓલા 70 વર્ષના લાકડીના ઓલાને ઘોડો જ કહે એને, તો જ ઓલો સમજે નહીં. એમાં શું છે, શ્રીમદ તો એ તો મોટા પુરુષ છે, એ વૃદ્ધની જગ્યાએ છે, પણ ઓલા બાળકની જગ્યાએ છે. શું છે, સુભાગભાઈને થોડી માન્યતા હતી એ આ હિન્દુ ધર્મની માન્યતામાં આવી ગયેલા, શું ઈશ્વર કરતાની જે માન્યતા છે જગતમાં, એવો એ જાતનો સંઘ હતો, સંઘ એટલે કુસંગ હતો એ જાતનો, એટલે એમને એ થોડી માન્યતાની અસર હતી, એટલે એમને એમની ભાષામાં જ વાત કરે છે. હા, નવા માણસે થાય, પણ એવું છે કે નવા માણસે એટલો વિચાર કરવો જોઈએ કે મારા કરતા કોઈ સમર્થ પુરુષ છે, માટે કઈક મારે આ વિશે જો સમજવો હશે તો વધારે ઊંડા ઉતરીને સમજવો પડશે. એમને શબ્દો પકડીને સમજવા જઈશ તો હું મોટો હું મુશ્કેલીમાં મુકાઈશ. આજીકાળમાં એમાં સૌભાગભાઈ તો ખાસ એવું લખે છે, બીજાની એવી વાત બહુ નથી લખતા, સૌભાગભાઈ ને ખાસ લખે છે. સામે જેવો વ્યક્તિ હોય ને એવી જ લખશે, એવું લલ્લુજી ને એવું નહીં લખે, કારણ કે એ જૈન સાધુ હતા સ્થાનકવાસીના, તો એને એવું નહીં લખે, એને પ્રતિમાના વિષયનું બીજું ત્રીજું એ બધું લખશે. એટલે સામે કેવો દર્દી છે એવી દવા આપે છે, અને એ બાબતમાં એ પોતે બહુ વિચક્ષણ છે, અસાધારણ વિચક્ષણતા ધરાવે છે. કોઈ એવું કોઈ એમને પોતાને પણ ઉઘાડ છે, નિર્મળતા છે, સામાન્ય નેતા માપીને એને જે યોગ્ય લાગે એ જ લખે છે, વિશિષ્ટતા છે. તો બેસે છે એને લઈને અમને પણ મનમાં રહ્યા કરે છે, પણ નિરુપાયતાનો હાલ ઉપાય તો નથી કરી શકાતો, છતાં એમની યોગ્યતા જ નથી એનો ઉપાય શું. છોટમ જ્ઞાની પુરુષ હતા, પદની રચના બહુ શ્રેષ્ઠ છે. સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન ઘણું કરીને લેવું છે. સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એટલા જે શબ્દો છે કે ભાઈ કઈ લખ્યું હશે, ક્યારેક ક્યારેક પૂછ્યું હશે કે ભાઈ આ ભગવાન દર્શન દે છે સાકાર રૂપે, એનું શું સમજવું? એમને એક શ્રીમદજી પ્રત્યેથી નવો પ્રકાશ મળ્યો છે. ઈશ્વર કરતાની બધી વાત બીજી રીતે જ રજૂ કરતા હોય છે, શબ્દો એના એ વાપરે ને એનું અર્થઘટન બીજું કરે જૈન ના લય અનુસાર. તો કે આ સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દ નું શું? તો કે એ શબ્દ નો અર્થ અંદર આત્મ સ્વરૂપ નું જે પ્રત્યક્ષ દર્શન છે, પ્રત્યક્ષ અનુભવ છે, આત્માનો જે સાક્ષાત્કાર છે, એવો હું એનો અર્થ કરું છું. બીજા ભગવાન નું પ્રત્યક્ષ દર્શન થાય એમ હું નથી કહેતો, હું તો એમ કહું છું કે જે આત્માનું પ્રત્યક્ષ દર્શન થાય એને આ શબ્દનો અર્થ કરવો જોઈએ એમ મારું લેખવું છે, એમ મારું ગણતરી છે. લેખવું એટલે ગણતરી છે. છોટો કોઈ કવિ થઈ ગયા છે, એને બધા આધ્યાત્મિક પદ ના છે, અને એ આધ્યાત્મિક પદની અંદર આમ અધ્યાત્મનો વિષય બહુ સારી રીતે આવે છે. આપણે જ્ઞાન ને આગળ જતા વૃદ્ધિ થશે, લિખિત આજ્ઞા એટલે હજુ સુધી તમે જ્ઞાન પ્રાપ્ત થયા નથી, પણ જરૂર આપને આગળ જતા જ્ઞાન ની પ્રાપ્તિ થશે એમ કે છે.